જે સાધન કરીએ છીએ એનું નામ છે સાધના, અને કરનારને કહેવાય સાધક. તો સાધન, સાધક અને સાધના, આ દરેક જગ્યાએ હોય. કર્તા, ક્રિયા અને કર્મ, જીવ, ઈશ્વર અને માયા, આમ ત્રિગુણાત્મક જગત છે. અને ત્રિગુણાત્મક જગતની અંદર સદગુરુ આપણને જાગૃત કરે છે, અજ્ઞાનમાંથી જગાડે છે. જે અજ્ઞાનની ઊંઘ છે એ માણસની, એને જો કોઈ ન ઉઠાડે તો જન્મો જન્મ સુધી અજ્ઞાનની ઊંઘ ઉડતી નથી. કોઈ સદગુરુ પ્રાપ્ત થાય, એને કઈક સાચો માર્ગ બતાવે, સાચું સાધન આપે, અને એના વડે એ જાગૃત થઈને પોતાની જીવનયાત્રાને સફળ બનાવે. અહીંયા જે મારા જે સત્સંગની વચ્ચે વાત કરી છે કે સદગુરુએ આપેલું જે સાત્વિક ભજન સાધન છે એ સાધના વડે કંઈક ઉર્જા પ્રાપ્ત કરવાનું છે, કંઈક શક્તિ મેળવવાની છે, અને એ છે પ્રબળ આત્મશક્તિ. એ પ્રબળ આત્મશક્તિને પામવા માટે, સમજવા માટે બહુ સરસ વાત કરી કે બે અક્ષર એક જ થાય, જ્યાં રેરો છે ત્યાં મમો જાય. આત્માના સ્વરૂપની અંદર આપણી રમાણ કરતી રખડતી વૃત્તિઓને, રખડતી વૃત્તિઓને મમ હું, ઓમ ઓ ઉમ મારા પોતામાં ભળે, રખડતી રા અને પોતાનામાં ભળવા મ, મારામાં મમ. તો જ્યાં રેરો છે ત્યાં મમો જાય. તો એની આગળ એટલી બધી સરસ વાત મૂકી, સુખસાગર તેમાં ભળ્યા. જય મહારાજ સુખસાગર છે એ એની અંદર જ ભળી ગયા. સતગુરુએ બતાવ્યું જ્યાં ધામ, એ ધામ એટલે આત્મધામ, આપણું પોતાનું સ્વરૂપ, આપણું પોતાનું ઘર, કે જે આપણું સ્વરૂપ છે અને આપણો નિવાસ છે. એ સદગુરુએ સાધન આપ્યું આત્માનું, અને પોતે જ એની અંદર ભળી ગયા છે. સુખસાગર તેમાં ભળ્યા, એ જ સ્વરૂપની અંદર જય મહારાજે તો પોતાના સ્વસ્વરૂપને સમાવી દીધું છે. પણ એને કહ્યું કે એ સદગુરુએ બતાવ્યું જ્યાં ધામ, એ જ આપણો એને કહ્યું, એ આપણું સરનામું, આપણો પોતાનો એ સ્વરૂપ, કે જ્યાં આપણે છીએ, જ્યાં આપણે રહીએ છીએ. ધામ કોને કહેવાય? જ્યાં રહેવાનું હોય, નિવાસ સ્થાન હોય, એને ધામ કહેવાય. તો સદગુરુએ બતાવ્યું, જે ધામ બતાવ્યું ત્યાંની અગાડી તો જે મહારાજ પોતાના સ્વરૂપમાં તો સ્થિત થઈ ગયા છે. તો આ છે સાધન, પોતાના સાધન, પોતાના સ્વરૂપની અંદર બેસી જવું, એ જ આપણું ઘર, એ જ આપણું સ્વરૂપ, અને એ જ આપણું ઠેકાણું. બીજું ઠેકાણું કયું? અને એની અંદર એક જ વસ્તુ હોય. જ્યારે પણ સાધન ભજન કરવા બેસીએ, પહેલા પણ વાત કરી છે, ફરીથી એની પુનરાવર્તનની જરૂર છે. કે જ્યારે પણ આપણે પ્રશ્ન પૂછીએ કે આત્માને જાણવો છે, હું કોણ, પ્રશ્નની અંદર જ જવાબ છે. એ જ હું, પ્રશ્ન પૂછનારો હું કોણ? તે જ હું. તો જ્યાં પોતાના પ્રશ્નની અંદર જ પોતાનો જવાબ હોય પણ સમજાતું ના હોય, સદગુરુએ બતાવ્યું જ્યાં ધામ, કે આપણે પોતે જ આપણા પોતામાં જ છીએ જ, અને સુખસાગર તેમાં ભળ્યા એ એમાં છે, અને તમને પણ ત્યાં જ લઈ જવા માંગે છે સ્વસ્વરૂપની અંદર. આપણે સમજીએ કે સાધન સદગુરુનું સાચું, પણ એના માટે કહ્યું અનુભવ ઉર ઉપજે. જ્યારે જ્યારે અનુભવ થાય અંદર કે ના હવે મારી વૃત્તિઓ શાંત થઈ, હવે મારામાં સાત્વિકતા આવી, હું સદાચારી બન્યો છું, મારામાં સંયમ આવ્યો છે, આ બધી બાબતોનો અનુભવ આપણા પોતામાં થાય કે સંયમ આવ્યો છે, કે જો વિકૃતિઓ વાસનાઓ હેરાન કરે છે, મન પજવે છે કે શાંત થઈને બેઠું છે, વિચારો આપણને ગડમથલમાં નાખે છે કે સ્થિર થયું છે, આ બધું છે. તો એને કહ્યું કે અનુભવો ઉર ઉપજે. જ્યારે જ્યારે પણ આપણામાં આપણા પોતાના અનુભવો સરસમાં સરસ રીતે સમજાઈ જાય ત્યારે શું મળે? કેટલી સરસ વાત કરી છે, મારું મન મરશે ત્યારે રે. શું કરવા? ભમશે, મરશે, પણ પછી ક્યાં બહાર ફરવા જવું, રખડવાનું? બધું જ આપણી પાસે છે, બધું જ આપણા પોતામાં છે, અને જે છે તે આપણે પોતે જ છીએ, અને એ પોતે જ આપણામાં બેઠેલા છે. આપણે કોને શોધવા જવાનું? યાત્રાઓ કરવાની પણ ના રહી પછી તો, કોઈ તીર્થ કરવાની કોઈ જરૂર ના રહી. જ્યારે પણ આત્મતત્વનો પરમ તત્વનો અનુભવ થયા પછીથી ક્યાંય ભટકવાનું ભમવાનું સહેજ જઈ નહીં રહે, બસ મને સ્થિર થઈને બેસવા દો. અને માણસ સ્થિર થઈને, કોઈ પણ સાધક સ્થિર થઈને ક્યારે બેસે? ફિરે હો સુરા ઓર બેઠે હો પૂરા. કેમ? અનુભવ ઉર ઉપજે જ્યારે, શું કરવા ભમશે ત્યારે. જાત્રામાં જઈએ તો કેટલા ધક્કા ખાવા પડે, ને કેટલા અથડાવ કુટાવવી પડે, કેટલા હેરાન થયા. પણ મહારાજ જ અમારામાં બેઠાલા છે, બધા જ બધી શક્તિ મારા સ્વરૂપે મારામાં છે. શું કરવા ભમશો? પછી કઈ જાત્રાઓ કરવાની રહી? આવા સમર્થ મળી ગયા છે, અને સમર્થનું શરણ છે આપણી પાસે. શું કરવા રખડશે ત્યારે રે. જ્યાં સુધી અનુભૂતિ ન થાય ત્યાં સુધી જાત્રાઓ છે, પણ જ્યાં સાચો અનુભવ પોતાનો કયો, સુખસાગર તેમાં ભળ્યા, એમાં જ વિલીન થઈ ગયા, પછીથી કે આ સર્વત્ર સર્વવ્યાપક છે એ મારામાં જ છે, હું એમનો અંશ છું, મારે ક્યાં બીજે શોધવા જવા, કયા મંદિરમાં કયા તીર્થમાં જવું. અનુભવ ઉપજે, મનની વૃત્તિ પણ શાંત થઈ જાય. મનની જે ભટકણ ભાગ્યું રે, કેમ ભટકણ ભાગ્યું? વાસના લિંગ ગળ્યું. હવે ક્યાંય નહીં, કોઈ ઈચ્છા જ રહી નહીં ને, કોઈ વાસના નહીં, કે આવું ખાવું, કે આવું પહેરવું, કે અહીંયા જવું ને, આવું કરવું, કશું જ નહીં. વાસના લિંગ, ઈચ્છાઓ માત્ર ગળી રહી. ભજન સુખકરમ સુપ્રસન્નમ મનો મે માયા મોહો વિગલિતા. બધા સડી ગયેલા છે, મોહ માયા તો બધા સડી ગયેલા છે, દુર્ગંધ મારે છે, ઉભો રહેવાયું નથી. કેટલી સરસ વાત કરી, માયા મોહો તથા અમે સ્વપદી વિગલિત, એટલા બધા ગંધઈ સડી ગયેલા છે અને એનાથી દૂર ખસી જઈને સુપ્રસન્ન મનો મે ભજન સુખકરમ, ભજન નું સુખ એટલું બધું ઉચરમ સીમા વાળું છે કે નીચેના બધા સુખ ફીકા લાગે. સરસ મજાનું મિષ્ટાન જમવાનું હોય અને પછી આજુબાજુ રોટલો છાશ મેલી હોય, મકાઈનો રોટલો મેલ્યો હોય, ઘેંસ મૂકી હોય, ખાવાનું મન થશે? ના ના, આટલું સરસ જમવાનું મિષ્ટાન, આટલું સ્વાદિષ્ટ, અને આ બધા શું ખાવાનું હતું? લોખી ભાખરી, રોટલા. પણ જેને ઉપરનો સ્વાદ જોઈ લીધો એને પછી નીચેના સ્વાદ ફીકા લાગશે. અને ભજનના સુખનો જે આનંદ છે, ભજનનું સુખ છે, એવું સુખ ક્યારેય ક્યાંય નહીં મળે. નિર્દોષ સુખ, એની અંદર કોઈ પણ જાતની ઉપાધિ નહીં. ભજન કર્યા કરો, ખર્ચે ન ખૂટે, ચોર ન લૂંટે, નિત નિત બળત સવાયો. એમને મૂકી રાખ્યું છે કોઈ લૂંટ, કોઈ કોઈ ચોર બેઠો, એ બધા બારણા ખુલ્લા છે. ખર્ચે ના ખૂટે, બધા એ ચાલ્યા જ કરે, શ્રી રામ જય રામ જય જય રામ, ખૂટવાની વાત જ નહીં. એ જે આખી માણસના મનની, એની ચિત્તની સ્થિતિ અવસ્થા એને અનુભવ લઈ જાય, અને અનુભવથી પછીથી એમ થાય કે હવે મારે નકામાં ક્યાં બહાર ભટકવું રખડવું, અહીંયા બધું જ છે, શાંતિ છે, નિરાંત છે. એ ક્યારે આવે ખબર છે? વૃત્તિઓ ઠરે ત્યારે. ભગવાને આજે સવારે એટલી સરસ વાત કરી કે ભગવાને હસીને બધાને કહ્યું, સરિસ સ્વાન મઘવાન જુબાનું. બધાની વૃત્તિ કેવી થઈ ગઈ છે? કૂતરા જેવી ભટકતી. અને પછી કહ્યું, સ્વાન મઘવાન, મઘવાન એટલે ઇન્દ્ર, સત્તાધારીની વૃત્તિઓ પણ શાંત ન હોય, ભટકતી ફરે. અને જુવાન માણસ, જુવાનીઓ, કૂતરું અને સત્તાધીશ, એ બિચારો શાંતિથી ઊંઘી ના શકે, શાંતિથી ખાઈ ના શકે, શાંતિથી જીવી ના શકે, એની વૃત્તિઓ રખડતી ભટકતી હોય, સ્થિરતા આવી જ ના શકે. તો જો અહિયાં તો જે મહારાજ કહ્યું, અનુભવી અનુભવો ઉર ઉપજે જ્યારે, શું કરવા ભમશો, ક્યાં રખડવા જવાનું, શી જરૂર છે રખડવાની, પોતાને જેમ થશે બસ, હવે નથી કઈ, ક્યાંય યાત્રા કરવા જવું નથી હવે. પણ પાછું મન ભટકે, ચાલો ફરી આવીએ. અનુભવનું ઉણપ, તમે યાત્રાએ જઈએ છે શેના માટે? ભગવાનના દર્શન કરવા માટે. પણ ભગવાન પોતાનામાં જ હૃદય, પોતાના હૃદયમાં જ દર્શન થઈ ગયા, પછી ક્યાં જવાનું રહ્યું? બધી તીર્થયાત્રા આપણા પોતાનામાં, અને જ્યાં સુધી પોતાનામાં ના થાય ત્યાં સુધી કોટિ તીર્થ ગુરુને ચરણે, ગુરુ સમાન નહીં કાંઈ, જોગ જગન જપ તપ વ્રત તીર્થ સર્વે સદગુરુના ચરણમાં. જાવ યાત્રા કરવા આવે, વાદી દીધા તમને જય મહારાજે, બેસો અને ભમશે. શા માટે એમ કહ્યું? શું કરવા ભમશે ત્યારે? વિચાર કરો, આપણે યાત્રામાં ફરી આવ્યા પણ કઈ પરિવર્તન આવ્યું? કોઈ વિચાર સુધર્યા? વૃત્તિઓ બગડેલી, અલકી વૃત્તિઓ સુધરી ખરી, સ્વભાવ સુધર્યો, બધા એમાં ના કહી દઈશું, નથી સ્વભાવ સુધર્યો, નથી વ્યવહાર સુધર્યો, નથી બોલવાનું સુધર્યું, નથી વિચારવાનું સુધર્યું. એટલે તીર્થયાત્રાને માટે મહારાજે નિષેધ કર્યો. શું કરવા ભમશો? હા, જ્યાં સુધી ન સમજાયું હોય ત્યાં સુધી સાચી વાત છે, પણ સમજાયા પછીથી કે સુખનું સ્વરૂપ બુજને જડ્યું, ક્યાં ગાડી? મારા પોતાનામાં. તો એ સ્વરૂપને શોધ્યા મેળવ્યા પછીથી ક્યાંય ભટકવાની જરૂર નથી. વૃત્તિઓ ભટક્યા કરતી હોય તો એને પોતાના આત્માનું સુખ મળ્યું, પછી આ ભોગ વૈભવોનું સંસારનું સુખ એને નહીં ગમે. મારે ત્યાં શા માટે ભટકવું અને એ સુખ લેવા જવું? તો કેટલી ઉપાધિઓ, બધાને પાલવવા પડે. એક સુખ લેવા જતા પછી પાછળ સાજા માદા અવસર આગવું પાછું દોડ્યા જ કરવું પડે એમની પાછળ, ઠેકાણે પાડવા ને ભણાવવા ને નોકરીઓ અપાવડાવીને. પણ એ બધું ના થાય તો ચિંતા, અલ્યા મળ્યા ભગવાનને, આલ્યા બબે તતણ ના. પણ શું કરે, ભણતો નહી, ઠેકાણું પડતું નથી, નોકરી મળતી નથી, અનેક ઉપાધિઓ. પણ વૃત્તિ આપણી પોતામાં સ્થિર થઈ ગઈ પછી કોઈ એવી અપેક્ષા જ ઉભી ના થાય, શું કરવા ભમશે, ઈચ્છા જ ન થાય. કારણ આત્માનું સાચું સુખ એનો અનુભવ પૂરેપૂરો થઈ ગયો છે. અને જેને આત્મસુખનો પૂરેપૂરો અનુભવ થાય ને, પછી બીજા સુખ તરફ એને સચ્ચી ઈચ્છા નહીં થાય. યમ લબ્ધવા ચાપરમ લાભમ મન્યતે ના અધિકમ તત, એના જેવું બીજું એથી વધારે કશું સારું છે જ નહીં. કેમ કે એ સુખ ઉત્તમમાં ઉત્તમ સુખ છે, એ સુખમાં અનંત આનંદ ભરેલો છે, એ સુખ ક્યારે ઓછું થતું નથી. કે પોતાનું સુખ છે, પોતાના સુખમાં આનંદ. જયારે કોઈ પણ ચીજમાંથી, કોઈ પણ વસ્તુમાંથી, કોઈ પણ વ્યક્તિમાંથી તમે સુખ મેળવવાની ઈચ્છા રાખશો તો એમાંથી વધઘટ થશે, એમાંથી મન મળ્યા ના મળ્યા, ગમો અણગમો, વિચાર ભેદ, મન ભેદ તમને પૂરેપૂરું સુખ તો નહીં જ આપવા દે. કઈક તો એ બાબત લાઈન ઉભી કે તમને ખટકે છે, અરે તો સુખ લેવાનું છે ને, આ ક્યાં વાત થઈ. પરિપૂર્ણ પૂર્ણતા, સુખની પૂર્ણતા, પૂર્ણ સુખ ક્યાં મળે? કયું સુખ પૂર્ણ માનવું, કયું સુખ ઉત્તમ માનવું? સંસારનું, સંસારના વૈભવોનું, સંસારના ભોગોનું. અને એક એક બાજુ મૂક્યું આત્મસુખ. તો આત્મસુખને માટે જ કહ્યું તું લતા હિ સકલ મિલી. આખી દુનિયાના વૈભવો તો લો ને, પણ આત્મસુખ જેવું નહીં મળે. કાગ ભૂસુંડીને ભગવાને વરદાન માગવાનું કહ્યું, માગ વરદાન. અણિમાદિક સિદ્ધિ અપર સુખ મોક્ષ સુખ ખાની, લે માગી લે, જે જોઈએ તે માગી લે. પણ કાગ ભૂસુંડી ચતુર કે ભગવાન આટલું બધું આપવાનું કહીને આટલી બધી ઉદારતા દેખાડો છો, પણ તમારી ભક્તિ આપવાની તો કહેતા નથી. આવા કંજુસ, ભલે તમે બહુ ઉદાર દેખાવાનો, હંમેશા માણસ છે ને બહુ ઉદાર દેખાવાનો ડોળ કરે, પણ અંદર તો એવું ભરી રાખ્યું કોઈને અડવા ના દે. તો ભગવાને ભક્તિને કોઈને ના અડવા દે. તો ભક્તિનું સુખ એ ઉત્તમમાં ઉત્તમ સુખ પણ કોને જોઈએ? બીજું બધું માગી લો ને ભગવાન, પણ ભક્તિ તો પછી કરીશું કે થવાની છે તાર થશે. એમ કરીને એની અવહેલ ના કરે. પણ સાચું સુખ, સાચું સાચું સાધન એ છે કે જેની અંદર કોઈ ઉપાધિ આવે નહીં, કોઈ ઉપાધિ નડે નહીં, જે કોઈ મહારાજને શરણે આવે એને કોઈના ઉપાધિ નડે. કેટલું સરસ ભજન છે. તો એમ ભક્તિનું ઉત્તમ સુખ કોઈ ઉપાધિ ના આવે, કોઈ અડચણ ના આવે, બસ અનુભવ એ કરવાનો છે. સંસારના સુખનો અનુભવ કરો, એની પર અડચણો અને ઉપાધિઓ જોડે રહેવાની જ. લગ્નનું સુખ મેળવવા માટે લગ્ન કર્યું, પણ પછી ઉપાધિઓના ગાડા ને ગાડા પોટલા ભરેલા હોય, જબરજસ્ત, અને એ પાછા ઉંચકાય નહીં એવા પોટલા ભર્યા હોય બધા, ત્યારે એમ થાય ભાઈ પહેલેથી એક ભાઈ હતા કે મારે તમે પહેલેથી મળ્યા તો હું સાધુ થઈ જાત, બહુ મોડા મળ્યા તમે એમને, પણ જે દાડ મળ્યા તે દાડ સમજણ જ ના પડત. ના 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 ના, એટલે સાચા સુખની સુખ એની ઈચ્છા થાય, પણ માણસ સાચું સુખ મેળવી શકે નહીં. ઝાંઝવાના જળની પાછળ દોડ્યા જ કરે, આ સુખ છે, આ સુખ છે, આ સુખ છે, કારણ કે અનુભવ નથી. એ કાચી જીવાનીની અવસ્થામાં અનુભવ છે નહીં. એટલે અહીંયા જે મહારાજે વોર્નિંગ આપી, શું કરવા ભમશે ત્યારે, પણ એ ભમ્યા જ કરે કે બાપજી હમણાં તમે બેસો, અમને ભટકવા જ દો. દોડે, ભટકે, ભમે, ખાડે પડે, ઠોકરો વાગે, કોઈ કાઢો બહાર બચાવો. અનુભવ ઉપજે જયારે, જયારે અધ્યાત્મનો આત્માનુભૂતિનો અનુભવ થઈ જાય ને, ત્યાર પછી એને એટલી બધી શાંત નિરાત્રે કે બસ હવે કશું જ કરવું નથી, શાંતિ, કશું જ જોઈતું નથી, બસ હું ને મારું મારું સ્વરૂપ. અને એ સાચું સ્વરૂપ સમજાયા પછીથી એને પોતાને એવી નિશ્ચિંતતા આવી જશે, એવું શાંત એક સ્થિર જીવન થઈ જશે, એનું જીવન બિલકુલ સ્થિર થઈ જશે. કેમ? સાચી સમજણ આવી ગઈ છે, અનુભવ સાચો થઈ ગયો છે. એટલે કોઈ ઉધામા નહીં નાખે, કોઈ દંપછાડા નહીં કરે એ વ્યક્તિ, હવે શું બધું કરી જોયું, અનુભવી જોયું, બહુ ધંપછાડા કર્યા, હવે શાંતિથી બેસવા દે. આમ આપોઆપ જીવનના અનુભવમાંથી અંદરથી જે બહાર નીકળે અવાજ, એ ઈચ્છા અંદરથી જ નીકળે, બસ બહુ થયું, હવે કશું નથી. તો અનુભવને માટે તો જય મહારાજે એટલી બધી વાતો કરી છે આખા આ ઉપનિષદમાં, જય મહારાજના ઉપનિષદમાં, કે અનુભવ એ જ સાચી સંપત્તિ છે. અનુભવ એ આપણા જીવનની અમૂલ્ય રત્નોની ખાણ છે. પણ અનુભવ પેલા રત્નો એટલા કામ નહીં લાગે, અને અનુભવ જેટલો કામ લાગશે, અનુભવમાંથી આપણને જેટલું મળશે એટલું આ દુનિયાની કોઈ પણ ચીજ વસ્તુ નહીં અપાવી શકે. અનુભવ મહાન છે. જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. કવિ તો માત્ર શબ્દોની રચના કરી જાણે, એનામાં અનુભવ ના હોય. એટલે કવિ અનુભવ સુધી પહોંચી શકે નહીં, શબ્દોની વાત કરી શકે અને એને મૂકી દીધો, પણ એ શબ્દોમાંથી સાચો આત્માનો અનુભવ, પરમાત્માનો અનુભવ કરી શકે, એ જ પહોંચી શકે. ક્યાં સુધી? છેક સૂર્ય, સૂર્ય એટલે ત્યાં પહોંચે અનુભવી. અને સૂર્ય કયો ને? જ્ઞાનનો પ્રકાશ. જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. કવિ ના પહોંચી શકે, પણ અનુભવી પહોંચી શકે. ત્યાં પહોંચે અનુભવી. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે અનુભવી. જ્ઞાન એ પ્રકાશ છે, અને જ્ઞાનથી પણ આગળ અનુભવી પહોંચી શકે, જે પરમાત્માનું વ્યાપક બ્રહ્મનું સ્વરૂપ છે. મહામોહતમ પુંજ જાસુ બચન રબિકર નિકર બંદવ ગુરુપદ કંજ. ગુરુ મહારાજ ના શ્રીમુખ થી નીકળેલું વાક્ય સૂર્યના પ્રકાશ કરતા પણ અધિક પ્રકાશ વાળું છે. સૂર્ય તો રોજ ઉગે છે પણ અંતઃકરણ નો અંધકાર જતો નથી. પણ સદગુરુના વાક્યનો એક સૂર્ય ઉગ્યો એની સાથે અંતઃકરણ બધું જ અંધારું. જાસુ બચન મહામોહતમ પુંજ, મોહનો અંધકાર, આસક્તિનો અંધકાર સદગુરુના શ્રીમુખ એક વચન થી. જાસુ વચન, જેનું વચન સૂર્ય સમાન તેજસ્વી છે. કથા સાંભળીએ, કથા બહુ સરસ થાય છે. કેમ કે એ વક્તાની વાણીમાં ઓજ છે, તેજ છે, એટલે સામા માણસને એ અજવાળાનો અનુભવ થાય છે. માટે બેસે છે સત્સંગમાં, કથામાં. પણ કથા સત્સંગમાં એ હજારો માણસ બેસતા હોય અને એને પોતાના જીવનનો સાચી સમજણનો પ્રકાશ અનુભવ ના થાય તો કોણ બેસવાનું હતું? અને બધા હજારો મંડપમાં કેમ બેસે છે? આટલી બધી અસુવિધાઓની વચ્ચે કલાકો સુધી બેસે કેમ? કે એને સમજણનો પ્રકાશ મળે છે પોતાની અંદર. આ વક્તાનું એક એક વાક્ય સૂર્યપ્રકાશ જેવું છે, અમને આનંદ આપે છે, અમને ગમે છે, અજવાળું આપે છે, સમજણનું અજવાળું છે. એટલે અનુભવો ઉર ઉપજે, શું કરવા ભમશે. ત્યારે અનુભવ જયારે અંતઃકરણમાં આપણો પોતાનો અનુભવ આપણને થાય, આપણો પોતાનો અનુભવ, બીજાનો નહીં, બીજાનો અનુભવ સાંભળો પછી એને તમે એનો અનુભવ કરો તો એ અનુભૂતિ કહેવાય. એને આટલો બધો અનુભવ થયો તો લાવી જોઈ, મને સાધન કરી દેવા, કરી જોવા દેજો, અને એમાંથી તમને અનુભવ થાય તો એનું નામ એ અનુભૂતિ. કેમ કે પોતાને પ્રાપ્ત થઈ છે, પોતાની મિલકત છે. દેવું તમે લાખ રૂપિયાનું કરો લોન લઈને, અને મહિનાનો પગાર તમને 10,000 જ મળતો હશે તો વધારે વાલું કયું લાગશે? પગાર કે દેવું? અરે દેવું તો લાખ નું લીધું તોય, અને પગાર 10,000 નો, તો 10,000 નો પગાર વારો લાગે અને લાખ નું દેવું થોડું અંદરથી કઠે, ડંખે, કડવું લાગે. દેવું છે ને, તો જે 10,000 નો પગાર છે એ મારી પોતાની અનુભૂતિ છે, અને જે લાખ ઉછીના લાવ્યો છું લોન ઉપર એ તો દેવું છે, મારા નથી. એટલે આત્મસુખ કેવી આ રીતે સમજાય? જે પોતાનું છે, પોતાનું કમાયેલું નિજી છે એનું નામ આત્મસુખ, અને બીજાની પાસેથી આણેલું છે એનું નામ છે દેવું છે. તો આ અનુભવ ઓર ઉપજે, જ્યારે જ્યારે મનમાં આપણા અંતઃકરણમાં આવો સાચો અનુભવ થાય ત્યારે જ આપણી મનોવૃત્તિ અને આપણું જીવન ભટકતું બંધ થાય. જય મહારાજ.